વચનામૃત કાર્યાણીનું સાતમું. ગૃહસ્થને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય. વૈરાગ્ય ઉદય થવાનું કારણ. આત્યંતિક કલ્યાણનું રૂપ. સિદ્ધ દશાનું લક્ષણ. સંવત 1877 ના કાર્તિક સુધી પડવાને દિવસ રાત્રિને સમય ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે, માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગૃહસ્થને તો એમ સમજવું છે, જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવાને તેવા જ આ દેહના પણ છે ને કેટલાક જન્મની માં બોન દીકરીઓ તે કેટલીક રઝળતી હશે, તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી, એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે, અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું ને સંતનો ને નર નારાયણનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું છે. ભગવાન તો અધમ ઉદ્ધારણ ને પતિત પાવન છે, તે મુને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વ હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્ય ઉદય થવાનું શું કારણ છે? પછી જેને જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યનું કારણ તો એ છે જે સદગ્રંથ ને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે, બીજો વૈરાગ્યનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે, અને જેને ચટકી લાગી ને થોડા દિવસ કેડે ટળી જાતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જાતો રહે, ને પછી ભેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય અને પછવાડે ઘર તો ધૂળ ધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે દ્રઢ વૈરાગ્યવાળા હોય છે તે પરમપદને પામે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હોવા, જે આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ, અને આત્યંતિક કલ્યાણને પામીની જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય, પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે, અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે, અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ધઘન જે તેજ તે રહે છે, અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે, અને તેજ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે, ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી, એ તો સદા ગુણાતી દિવ્ય મૂર્તિ જ છે, અને તેનું તેજ ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ્ય અભેદ્ય સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે, તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે, અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ, અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે, ને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં, એ સિદ્ધ દશાનું લક્ષણ છે. ઇતિ વચનામૃત કાર્યાણીનું સાતમું.
કાર્યાણીના સાતમા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે દેહના સંબંધીની મમતા ન રાખે અને અમારે વિશે દ્રઢ પ્રીતિ કરે અને અમારા સંતનો સમાગમ રાખે તો ગૃહસ્થને અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. બીજી બાબતમાં જે નિર્બળ ભક્ત હોય તેમણે સાક્ષાત ભગવાન જે અમે તે અમારા આશરાનું બળ રાખવું ત્રીજી બાબતમાં ચટકીનો વૈરાગ્ય ટળી જાય તો ખુવાર થાય છે, અને એ વૈરાગ્ય દ્રઢ રહે તો પરમપદને પામે છે. ચોથી બાબતમાં આત્યંતિક પ્રલયને વિશે અમે અમારા ચિદ્ઘન તેજમાં સદા દિવ્ય મૂર્તિમાન વિરાજમાન છીએ, અને જીવોના કલ્યાણને અર્થે અમે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરીએ છીએ. તે અવતારોને મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત કહે છે, અને અમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે મનુષ્ય રૂપે વિચરીએ છીએ. તે અમને પણ મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત સમજે છે, પણ અમે ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છીએ. એમ કહીને પછી વેદાંતના દ્રષ્ટાંતપૂર્વક પોતાનું દિવ્ય નિર્ગુણપણું ને સાકારપણું કહ્યું છે, જે અમે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય સર્વકાળને વિશે એકરૂપે સદા વિરાજમાન છીએ. એવી રીતે પ્રત્યક્ષ જે અમે તે અમારે વિશે દ્રઢ નિષ્ઠા એટલે સાક્ષાત્કાર સ્થિતિ એ જ આત્યંતિક કલ્યાણ છે. પાંચમી બાબતમાં એવી નિષ્ઠાને પામીને સ્થાવર જંગમમાં જ્યાં જ્યાં જુએ ત્યાં અમારી મૂર્તિને જ દેખે તે સિદ્ધ દશાનું લક્ષણ છે. પ્રશ્ન એક. ચોથા પ્રશ્નમાં પ્રકૃતિ પુરુષ અક્ષર બ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે એમ કહ્યું, તે અક્ષર બ્રહ્મ કિયા જાણવા? ઉત્તર એક. ચિદ્ઘન તેજ જે શ્રીજી મહારાજનો પ્રકાશ તેને આ ઠેકાણે અક્ષર બ્રહ્મ કહ્યા છે. આ અક્ષર બ્રહ્મના તેજમાં એટલે કિરણોમાં મૂર્તિમાન અક્ષરની તથા બ્રહ્મની કોટીઓ સદા અચળ રહી છે, અને પુરુષ પણ પ્રકૃતિને પોતાને વિશે લીન કરીને પોતે વાસુદેવ બ્રહ્મના સમીપે રહે છે. પણ જેમ તારા ચંદ્રાદિ સૂર્યના તેજમાં રહે છે, પણ જે સૂર્યના રથમાં બેઠા હોય તે તારા ચંદ્રને દેખે નહીં, તેમ શ્રીજી મહારાજને સમીપે રહ્યા જે મુક્ત તેની દ્રષ્ટિમાં આવતા નથી. એકલું શ્રીજી મહારાજનું તેજ ને મૂર્તિ એ બે જ રહે છે, તેથી તેમને ગણ્યા નથી. અને પાધરું જ શ્રીજી મહારાજનું ચિદ્ઘન તેજ ને દિવ્ય મૂર્તિ એવા અમે રહીએ છીએ એમ કહ્યું છે. પ્રશ્ન બે. આમાં ચોથા પ્રશ્નમાં તથા કાર્યાણીના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજને ગુણાતીત કહ્યા, અને સારંગપુરના 11મા વચનામૃતમાં તથા મધ્યના 11મા વચનામૃતમાં તથા છેલ્લાના 31મા વચનામૃતમાં શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને ગુણાતીત કહ્યું છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે. ગુણાતીત શબ્દ ઘણે ઠેકાણે વપરાય છે. ભગવાનને પણ ગુણાતીત કહેવાય છે, અક્ષરધામને પણ ગુણાતીત કહેવાય છે, અને ઈશ્વરને પણ ગુણાતીત કહેવાય છે. તથા જે ત્રણ ગુણથી પર હોય તે સર્વેને ગુણાતીત કહેવાય છે. માટે આમાં તથા કાર્યાણીના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજને ગુણાતીત કહ્યા છે, ને સારંગપુરના 11મા વચનામૃતમાં તથા મધ્યના 11મા વચનામૃતમાં તથા છેલ્લાના 31મા વચનામૃતમાં એ ત્રણમાં અક્ષરધામને ગુણાતીત કહ્યું છે, અને પ્રથમના 42મા વચનામૃતમાં શ્રી કૃષ્ણને તથા ગોપીઓને પણ ગુણાતીત કહેલ છે, અને મધ્યના 43મા વચનામૃતમાં ભક્તની સ્થિતિને પણ ગુણાતીત કહી છે, ને વર્તાલના પહેલા વચનામૃતમાં નિર્વિકલ્પ સમાધિને પણ ગુણાતીત કહી છે. માટે ગુણાતીત એવા નામ વડે કરીને અક્ષરધામ જ કહ્યું છે એમ જ ન જાણવું. જે માયાથી પર હોય તે સર્વેને ગુણાતીત કહેવાય છે. માટે જે ઠેકાણે જેનું પ્રકરણ આવે તેને ગુણાતીત કહ્યા હોય, માટે ગુણાતીત શબ્દ તે વિશેષણ છે. પ્રશ્ન ત્રણ. ચિદ્ઘન તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા શ્રીજી મહારાજ અખંડ વિરાજમાન રહે છે, અને એવાને એવા દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્ય રૂપે દેખાય છે અને સર્વે કાળે એક રૂપે વિરાજમાન છે, એવી પ્રત્યક્ષ શ્રીજી મહારાજની વિશે દ્રઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહ્યું. અને સારંગપુરના 11મા વચનામૃતમાં વૈરાગ્યાદિક 5 સાધને યુક્ત થાય તો આત્યંતિક કલ્યાણને પામે એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર ત્રણ. જેને આમાં કહ્યું એવું શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તે શ્રીજી મહારાજને સદાય સર્વત્ર પ્રત્યક્ષ જાણે છે ને દેખે છે. તેણે કરીને શ્રીજી મહારાજની મર્યાદા યથાર્થ રહે છે, અને શ્રીજી મહારાજ વિના માયિક વિષય તથા ઐશ્વર્ય તે સર્વે તુચ્છ જણાય છે. માટે તેને વિશે વૈરાગ્યાદિક સર્વગુણ સહજે જ આવી જાય છે. માટે જેમાં આવું જ્ઞાન હોય તેમાં એવા ગુણ હોય જ. પ્રશ્ન ચાર. ચોથા પ્રશ્નમાં સિદ્ધ દશાનું લક્ષણ કહ્યું, તેમાં તો મૂર્તિને સદાય દેખે એમ કહ્યું, અને પ્રથમના 24મા વચનામૃતમાં ક્યારેક મૂર્તિ દેખાય ને ક્યારેક એકલું તેજ દેખાય એમ કહ્યું છે, તેનું શું કારણ હશે? ઉત્તર ચાર. પ્રથમના 24મા વચનામૃતમાં થતી સ્થિતિવાળાની વાત છે, અને આમાં પરિપક્વ સિદ્ધ દશાવાળાની વાત છે. ઇતિ કાર્યાણીના 7મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.